તારીખ 22/5/1994 શ્રી સમયસર ગાથા 197 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 186
197 ટીકા છે. ગાથાનો વિષય છે ખરેખર કોઈ ક્રિયા ઉપર આધાર નથી, અભિપ્રાય અને પરિણામ ઉપર આધાર છે. કોઈ જીવ બંધાય છે અને કોઈ જીવ નથી બંધાતો. ક્રિયા એક સરખી છે છતાં એનું ફળ તદ્દન જુદું જુદું વિરુદ્ધ ફળ છે. એનું કારણ શું? એમ કહીને અહીંયા જ્ઞાની પુરુષ બંધાતા નથી એમ કહેવું છે. ચતુર્થ ગુણ સ્થાને વર્તતા જ્ઞાની ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. ચારે ગતિમાં એની વિદ્યમાનતા હોય છે. ચારે ગતિમાં અજ્ઞાન ભાવે બાંધેલા પૂર્વકર્મનો ઉદય આવે છે. એ ઉદયને ભોગવતા એ ઉદયની ક્રિયામાં પ્રવર્તતા નાની બંધાતા નથી. જ્યારે એવા જ પ્રકારના ઉદયમાં અજ્ઞાની જીવ નવો બંધ પામે છે. શા માટે એમ કેમ એ વાત ના અહીંયા એ રહસ્યને અહીંયા ખોલવું છે. દ્રષ્ટાંતથી વાત સમજાવે છે, સહેલું થાય એટલે. ટીકા: જેમ કોઈ પુરુષ કોઈ પ્રકરણની ક્રિયામાં પ્રવર્તતો હોવા છતાં પ્રકરણ પણ પ્રકરણનું સ્વામી પણ નહીં હોવાથી પ્રાકરણિક નથી. પ્રકરણ એટલે કાર્ય અને પ્રાકરણિક એટલે કાર્ય કરનારો. જેમ કોઈ પુરુષ કોઈ કાર્યની ક્રિયામાં પ્રવર્તે છે છતાં તે કાર્યનું તેને સ્વામી પણ નહીં હોવાથી તે ખરેખર કાર્ય કરનારો નથી, નોકરની જેમ. એ ભાવાર્થમાં પંડિતજી ખોલશે. જેમ કોઈ નોકર કાર્ય કરે છે પણ એ કાર્યનો એ સ્વામી નથી તો ખરેખર એ કાર્ય કરનારો નથી. એ કાર્ય કરતા ભૂલ થાય, ગુનો થાય તો દંડ શેઠને લાગે છે, માલિકને દંડ પડે છે, નોકરને નહીં. કેમ કે જવાબદારી માલિકની છે. માટે ખરેખર એ કાર્ય કરનારો નથી, એ શેઠ જ કાર્ય કરનારો છે. અને એ કાર્યની ઉપાધિ પણ શેઠને છે, નોકરને નથી. કેમ કે નોકરને પોતાપણું સ્વામીપણું નથી. અને બીજો પુરુષ પ્રકરણની ક્રિયામાં નહીં પ્રવર્તતો હોવા છતાં એ કાર્ય કરતો નથી, શેઠ પોતે કામ કરતો નથી, છતાં પ્રકરણનું સ્વામીપણું હોવાથી પ્રાકરણિક છે. એ કાર્યને ધણી હોવાથી ખરેખર એ જ કાર્ય કરનારો છે. એ દ્રષ્ટાંત લીધું છે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ પૂર્વ સંચિત કર્મના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદી ભાવોના અભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામી પણ નહીં હોવાથી અસેવક જ છે, અર્થાત સેવનારો નથી. પહેલા મિચ્છમી દ્રષ્ટિની વાત લીધી છે, પછી મિથ્યા દ્રષ્ટિની વાત લેશે. તેવી રીતે સમ્યક દ્રષ્ટિ પૂર્વ સંચિત કર્મના ઉદયથી, જે પૂર્વે કર્મ બાંધ્યા છે, સંચિત કરેલા છે એટલે સંઘરેલા છે પૂર્વમાં બાંધીને, એનો યથાકાળે પરિપાક કાળે ઉદય આવે છે. જ્ઞાનીને પણ એ રીતે ઉદય આવે છે, અજ્ઞાનીને પણ ઉદય આવે છે. ફેર શું છે કે પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં અહીંયા એક તર્ક શું થાય કે જ્ઞાની છે તો ત્યાગ કેમ કરતા નથી? જ્ઞાની છે એ ત્યાગ કેમ કરતા નથી? કોઈ ચાંદીની થાળીમાં જમાડે તો ના કેમ પાડતા નથી? ઠીક છે, એને એ વિષયનો હરખ એને નથી, જ્ઞાની ને હરખ થાય એવો હરખ એને નથી. જો હરખ નથી તો શા માટે ન જમવું જોઈએ? તો હરખ નથી તો શા માટે ન જમવું જોઈએ? જમવું જોઈએ પણ શા માટે, ન જમવું જોઈએ એમ પણ શા માટે? એ વાત તો સરખી જ લાગુ પડવી જોઈએ ને. શોખ ન હોય પણ છતાં કોઈની ચીજ કોઈની રહીને એની સમીપ આવે છે. જ્ઞાનીની થઈને જ્ઞાની સમીપ આવતી નથી. એ કોકની જ રીએ છે. દૂર હોય ત્યારે કોકની છે અને સમીપ આવે ત્યારે પણ કોકની છે. તોય કોકની છે, કારણ કે એને પોતાનું ઘર નથી અને પોતાની એ થઈ નથી. આમ છે, એમાં પોતાપણું ભાસતું નથી. જે લાગવું જોઈએ એવું લાગતો નથી. બસ લાગવા લાગવામાં ફેર છે. અને જે વસ્તુ પોતાના સ્વરૂપે નથી, જે વસ્તુમાં પોતાનું અસ્તિત્વ નથી, એમાં પોતાપણું ન લાગે તો એ તો ઠીક વાત છે. પછી એના સંયોગ વિયોગ સાથે એની ગણતરી શું? જ્યારે પોતાપણું લાગતું નથી તો પછી એ સંયોગમાં હોય કે સંયોગમાં ન હોય, એથી ફેર શું પડે છે? શું ફેર પડે? કયો? રાગ બંધન કરતા છે. રાગ બંધન છે, બીજું કઈ નથી. રાગ બંધન છે, દ્વેષ બંધન છે અને મોહ બંધન છે. બસ પોતાપણું છે ત્યાં સ્વામિત્વ પણાનો અધિકાર આવે છે અને એ દુઃખદાયક છે, બીજું કઈ નથી. જીવ પોતાપણું મૂકી દે તો કઈ પછી એને વાંધો? પછી ચાહે સંયોગ હો તો પણ ઠીક, ચાહે સંયોગ ન હો તો પણ ઠીક. વાત છે. શું લૂટી જાય? કોનો લૂટી જાય? લૂટી જાય તો બીજાનું ક્યાં કોઈનું છે? જેમ પોતાનું નથી એમ બીજાનું નથી. એને તો સરખું છે, એને તો સરખું છે. એ તો પોતે ભાવના ભાવે છે કરપાત્ર માં જમવાની. ઠીક, એની ભાવના શું છે? કરપાત્ર માં જમવાની છે. ચાંદી માં સોના માં જમવાનો પ્રશ્ન નથી. પૂર્વ સંચિત કર્મ ના ઉદયથી પ્રાપ્ત થયેલા વિષયોને સેવતો હોવા છતાં રાગાદી ભાવોના અભાવને લીધે રાગાદી ભાવ એટલે પોતાપણે થતો રાગાદી ભાવ એમ લેવો, ચારિત્ર મોહનો ન લેવો. દર્શન પૂર્વક પોતાપણે થતો ચારિત્ર મોહનો રાગ, તેનો અભાવ હોવાને લીધે વિષય સેવનના ફળનું સ્વામીપણું નહીં હોવાથી અસેવક છે. દ્રષ્ટાંત આપ્યો છે. હવે રાજ માટે બે ભાઈઓ લડ્યા હતા, ચોથા હરાના પ્રારંભમાં, પાછા પંચમ હરો નહોતો, નહીં તો કેમ થાય આ કાળમાં એવું હોય? ચોથા હરાનો પ્રારંભ હતો, સતયુગ નો પ્રારંભ હતો, એટલે સારો એવો સતયુગ હતો. નહીં તો સતયુગમાં પછી ઉતરતો ઉતરતો કાળ આવે ચોથા હરામાં, એમ જેમ સમજી જાય એમ એમાં ફેર પડતો જાય છે. ત્યારે તો ઈચ્છા પૂર્વક જ લઈ આવશે ને. નક્કી કરવું કઈ કામ કરનારા જ નથી. અહીંયા જરા કઠણ પડે એવી વાત છે, ન સમજાય એવી વાત છે. એ પ્રકારનો ઉદય આવવાથી એમ વર્તતા જોવામાં આવે છે, એમ ખાલી વર્તતા જોવામાં આવે છે. એ તો જાનની બાજી લગાવી દીધી હતી, થોડો ઘણો નતા લેડ્યા પાછા. ભરત મહારાજા એ તો ચક્ર છોડી દીધો, પણ સામે બીજો હોય તો શેર છે ત્યાં વિના કરીએ નહીં. આમણે પણ મુઠ્ઠી ઉગામી લીધી એક વાર, તો એની મુઠ્ઠી પડે તો અમે જીવતો રહીએ નહીં. એવું બાહુબળ હતું, એની મુઠ્ઠી વાગે એટલે રાગ રમી જાય. ઇતિહાસના પુરાણના જે દ્રષ્ટાંતો છે એ ચરમસીમાના છે. આટલી હૃદય બાહ્ય ક્રિયા દેખાતી હોવા છતાં એ જીવ ત્યાં બંધાતો નથી, અને નથી બંધાણું એની ખાતરી કે એ બંને જીવો મોક્ષે ગયા છે. એક ભવે એ બંને જીવો મોક્ષે ગયા છે. જો બંધાણ આવત તો મોક્ષે ન જાય. તો વાત તો ખુલ્લી છે, પણ ગુપ્ત વાત છે એ છે કે કેમ પણ એમ થયું. ખુલ્લી વાત તો એ છે કે મોક્ષે ગયા અને બંધાણા નહીં, તો એમ થયું શું કરવા? કે પોતાપણું રાખીને એ નહોતું, પોતાપણું છોડીને એમ હતું. મોટો કરે છતાં એને કઈ લેવા કે મેં જે કર્યું ને એ શેઠ હતું કર્યું, મારા માટે નથી કર્યું. ત્યાં તો સમજાય છે કે નથી સમજાતું? બરાબર છે, એ માણસ તો ન કરશે, એને ફરજ એને બજાવી. બસ એ પ્રસંગને એ ફરજ બજાવે છે, બીજું કાંઈ નથી. રાગ કરે છે તો ફરજ બજાવે છે, ને દ્વેષ કરે છે તો પણ ફરજ બજાવે છે, બીજું કાંઈ નથી. પ્રાસંગિક પ્રસંગ પૂરો થયો તો ફિનિશ. એ લડાઈ લડીને ઘરે આવે ત્યાં ધ્યાનમાં બેસે તો નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગમાં આવે. તાકાત છે એમની, શક્તિ છે, અનુભવ શક્તિ છે. પરસો ઉતરી જાય એવું છે. એ તો હજી એની સામે ચક્ર ચલાવ્યું હતું, આપણે સામે ચલાવે ત્યારે નાની શું ગુસ્સો આવે છે એને, નાની ને આવે ખરો ખરો એવો ક્રોધ આવ્યો. મારી લાખો શું સંઘની પંચેન્દ્રિય જીવની એને ખબર છે કે આ જ્ઞાની છે, ઠીક એને ખબર નથી એકબીજાને કે અમે આ ભાવે બંને મોક્ષે જનારા છે. સગા ભાઈઓ એના પોતાના જ્ઞાનમાં નથી, ભગવાનના જ્ઞાનમાં છે તો એના પોતાના જ્ઞાનમાં નથી. તમે આ ભાવ પૂરો કરશો ત્યારે બીજો ભાવ નહીં હોય, બીજો નહીં થાય. સાક્ષાત વર્તે છે ત્યારે પણ એ ક્રોધ નો ભાવ વર્તે છે. એક બાજુ ઉપર છેલ્લો ક્રોધ નો ભાવ વર્તે છે, અને બીજી બાજુ મોક્ષી જવાનો ભાવ પણ એ વખતે વર્તે છે. એ જ વખતે વર્તે છે, એ વખતે નહીં પછી નહીં, એમ છે. સમુદ્રમાં ઉભા આવે છે કે અબાલે છે કચરો, કાંઠે કાંઠે આવેલો કચરો છે. ક્યાં આવેલો છે? કાંઠે આવેલો છે, નીકળી જવાનો છે. ઘણો એમ દેખાય છે પાણીને મલિન કરશે. સંપ્રદાય રહ્યા ને દિગંબર સંપ્રદાય માં કઈ પક્ષો અપાય નહીં, પ્રસાદી બાળકો બાળકો આપે અન્ય સંપ્રદાયમાં ગુરુદેવ પણ બધાને પ્રસાદી મુસાફરી અમારા સંપ્રદાયમાં તો આવું નથી, બીજાના સંપ્રદાયમાં આવું છે. તમને પ્રસાદી મળેલી કે નહીં મળેલી, તમે લીધેલી કે નહીં લેતા તો નહીં, પ્રસાદી રાખી દે. તમને શું છે કે પ્રસાદી મળે ત્યારે જે ભાવના થવી જોઈએ નહોતી થતી, એમાં શું થાય છે કે જે જેઓને ભક્તિ ભાવ હોય આવું શૈલ્ય ન હોય એને પ્રસાદી હાથમાં આવે તો એમ ભાવ હોય. ધન્ય ભાગ્ય મારા કે ગુરુ શ્રી ગુરુ એ પોતાના હાથે મને પ્રસાદી આપે, જરૂર મારું કલ્યાણ થવાનું એવી ભાવનામાં આવે. તો હવે મારું જરૂર કલ્યાણ થશે એવી ભાવનામાં આવે. તમને એ ભાવના નથી થતી, એમને શૈલ પીડું તો એ પ્રકારનો ભાવ નતો ઉપજતો. રાગી ને રાગ દેખાય છે, જ્ઞાની ને વાત દેખાય છે, એમ છે. થોડુંક સહ્ય હોય તો કેટલો પરિણામ નો ફેર પડે. કરકમણ થી સાક્ષાત મને લાભ મળ્યો એમ થાય. એની ખબર હોય છે, આપતી વખતે આપનાર ને ખબર હોય છે કે આને હું થાય છે, અને કોઈ મનમાં થાય એનું નહીં જાણે. એ પણ હિતનું કારણ છે, એ પણ સમાના હિતનું કારણ છે. એ જ કહે છે કે અમારા દિગંબરમાં આવો રિવાજ નથી કેમ કરતા હતા. ખરા દિગંબર ક્યાં હતા? ખરા દિગંબર તો છે ને, પણ સંડે રાખીને આવું કેમ કરતા હશે? ઠીક, ભાવના બંધ થઈ જાય. સંડે રાખે તો ભાવના બંધ થઈ જાય. ભાવના થાય તો વિશુદ્ધિ થાય, ભાવના થાય તો શુદ્ધ થાય. દર્શન નો તો કઈ વખતે જે મહાપુરુષ નું સત્પુરુષ નું સર્વ આચરણ વંદનીય છે, તેમ છતાં એની કોઈ ક્રિયા એ વાતનો સ્વીકાર કરવા માટે બુદ્ધિ ના પાડે ત્યારે મોક્ષ એ શું કરવું તે વિચારવા યોગ્ય છે. બસ બુદ્ધિ ની વાત જવા જવાબ પેલા આપ્યો અને સવાલ પછી કર્યો. વાંચતા આવડે તો સવાલ જવાબ જડે, નહીં ત્યાં છે, અને ન વાંચતા આવડે તો એને સવાલ થાય ને જવાબ ના જડે. એવું છે. હા, બધું જ સર્વ આચરણ મંડનીય છે, કેમ કે સર્વ આચરણ કાળે નિર્જરા કરે છે, સર્વ આચરણ કાળે ભિન્નને નિર્જરા કરે છે, નિર્જરા ને વંદન કરે છે, એ આચરણ છે. પૂર્વ આચરણ તો એ છે, એ આત્માનું આચરણ તો એ છે, એને વંદન છે. માયાચરણ એનું છે નહીં, પછી એને વંદન વંદન વગેરે વંદન નો સવાલ નથી, એ આત્માનું છે. વિષય ઊંડો છે જરા, ઉપર ઉપર થી સમજાયું, ઉપર ઉપર થી સમજવા જાય શંકા પડે, એને સંદેહ થાય. હે આમ કે કોને કીધું? એવું કઈ કાયદો નથી, એવું કઈ શાસ્ત્ર કહેતા નથી. સ્ત્રી પર્યાય માં જ્ઞાન ન થાય એવું પણ શાસ્ત્ર કહેતા નથી, અને જ્ઞાન થાય તો એ પર્યાય પણ. અને તિરિંજ ની પર્યાય વંદનીક છે, તાંડાળ ની પર્યાય વંદનીક છે, એવું બને એમ રત્નકરણ શ્રાવકાચાર માં રણધર દેવ એને દેવ કહે છે. 28મી ગાથા સમુદ્ર ભદ્ર સ્વામી રાગાદી ભાવોના અભાવને લીધે વિષય સેવનના ફળનું સ્વામી પણ નહીં હોવાથી વિષય સેવનનું ફળ હરખ સુખ એનું સ્વામી પણ નહીં હોવાથી એને લઈને એને સુખ દુઃખ નહીં હોવાથી તે અસેવક જ છે. સેવા છતાં તે અસેવક જ છે. અને મિથ્યા દ્રષ્ટિ વિષયોને નહીં સેવતો હોવા છતાં પણ ઠીક, મિથ્યા દ્રષ્ટિ દીક્ષા લઈને પંચ મહાવ્રત સમિતિ ગુપ્તી અહિંસા સત્યવ્રત બ્રહ્મચર્ય વગેરે અપરિગ્રહ પાંચે મહાવ્રત સમિતિ ગુપ્તી પાળતો હોવા છતાં પણ તે ચારે પ્રકારના આશ્રવોને એ વખતે પામે છે. અનંતાનુમંદી ને પ્રત્યાખ્યાન વર્ણી અપ્રત્યાખ્યાન વર્ણ ને સંગ્રહ સોળે સોળ કસાયના આશ્રવોને બંધ છે, એને ચાલુ છે, જરા પણ બંધ થી નિવર્તો નથી. અવૃત્તિ છે ને અસંયમી છે, ઠીક, અવૃત્તિ છે ને અસંયમી છે. અસંયમ નો બંધે એટલે કુંકુદાચાર્ય કહ્યું મિથ્યા દ્રષ્ટિ વિષયોને નહીં સેવતો હોવા છતાં રાગાદી ભાવોના સદભાવને લીધે વિષય સેવનના ફળનો સ્વામી પણ હોવાથી સેવક જ છે. મને આ પ્રકારની અનુકૂળતા હોય તો સારું, એવી અનુકૂળતા હોય તો હું સુખી થાવ, પ્રતિકૂળતા હોય તો હું દુઃખી થાવ, હોય કે ન હોય બીજીની વાત છે, પણ એ જે એનું પરિણમનને અભિપ્રાય છે એનું જે સ્વામી પણ છે એ વિશે નહીં છે તો હોવા છતાં સેવી જ રહ્યો છે, બધું કઈ નથી. મહાભારતમાં વધારે સ્પષ્ટ કરે છે, કોઈ શેઠે પોતાની દુકાન ઉપર કોઈને નોકર રાખ્યો, દુકાનનો બધો વેપાર વણજ ખરીદવું વેચવું, વેપાર વણજ એટલે વેપારનું કાર્ય એને વેપાર વણજ કહે છે, વેપાર વણજ. પછી હાઇફન ની અંદર એને વણજ એટલે શું કે ખરીદવું વેચવું વગેરે સર્વ કામકાજ, એ સર્વ કામકાજ ને વણજ કહેવામાં આવે છે. નોકર કરે છે કાર્ય બધું, માલ ખરીદવા જાય પણ નોકર, માલ વેચવા જાય પણ નોકર, તો પણ તે વેપારી નથી. નોકર વેપાર કરે છે છતાં એ વેપારી નથી, વેપારી બીજો છે, એ તો કામ કરનારો છે વેપારનો, કારણ કે તે વેપારનો અને વેપારના લાભ નુકસાનનો તે સ્વામી નથી. એ વેપારનો એ સ્વામી નથી, એનું ફળ આવશે એનો પણ એ સ્વામી નથી. એમ અનુભવ કરે છે, સ્વામી નથી એટલે એમ અનુભવ કરે છે. અને બીજી રીતે અનુભવ કરે કેવી રીતે? બીજી રીતે અનુભવ કરી શકાય નહીં, બસ ભીન પડી ગયો, એ બીજી રીતે અનુભવ નથી કરી શકતો. સીધી વાત એ છે, તે તો માત્ર નોકર છે, શેઠ નો કરાવ્યો બધું કામકાજ કરે છે, શેઠ નો કરાવ્યો કામ કરે છે, એમ અહીંયા શેઠ છે એ પૂર્વ કર્મ નો ઉદય છે. સમ્યક દ્રષ્ટિ નો શેઠ કોણ છે? પૂર્વ કર્મ નો ઉદય, એની પાસે કામ કરાવે છે. ગધા મિત્રો, આ મજૂરી કર ને આ મજૂરી કર, મજૂરી કરી લે છે. ઠીક, સંસારના કાર્યોની મજૂરી કરી લે છે. ઉદય મજૂર, ઉદય એની પાસે કામ કરાવે છે. શેઠ નો કરાવ્યો બધું કામકાજ કરે છે. જે શેઠ છે તે વેપાર સંબંધી કઈ કામકાજ કરતો નથી, ઘરે બેસી રહે છે. વાંધો છે, ઘરે બેસે છે, પણ ઉપાધિ ઘરે બેઠો બેઠો બધી કરે છે. આ કામ થયું કે ન થયું બધી ઉપાધિ કરે છે. તો પણ તે વેપાર નો અને વેપાર ના લાભ નુકસાન નો ધણી હોવાથી તે જ ખરો વેપારી છે, સાચો વેપારી છે. ન્યાયસર પણ જવાબદારી એની છે કે નહીં? કોઈ કાયદાનો ભંગ થાય તો નોકર ને લઈ જાય કે શેઠ ને લઈ જાય કોર્ટમાં? કોને, કોના ઉપર કેસ થાય? દંડ કોને થાય? શેઠ ને થાય કે નોકર ને થાય? હા, કઈ કામ ન કરે, કરી શકે એવું ન હોય તો એ જ ધણી છે, એ જ વેપારી છે. બધી જવાબદારી એની છે, ઉપાધિ એને થાય. કામ કરતા કરતા નુકસાન થાય, ઉપાધિ કોને થાય? શેઠે નોકર ને કહ્યું કે આ 50,000 રૂપિયા બેંકમાં ભરી આવો. તમે બેંકમાં ભરવા જતા વચ્ચે લૂંટાઈ ગયો. કોને ગયા 50,000? નોકર ના નો ગયા ને? રસ્તામાં અત્યારે લૂંટી લે છે કે નહીં? મારીને લઈ લે, છરી મારીને લઈ લે, ઠીક, છરી બતાવીને લઈ લે. કોના ગયા? શેઠ ના ગયા. એ 50,000 ના નુકસાન નું દુઃખ કોને લાગશે? નોકર ને લાગશે કે શેઠ ને લાગશે? શેઠ ને લાગશે. મારા ગયા એનો, એને મારા ગયા એનું લાગશે. કે ભાઈ ગયા ખરા, પણ મારા તો હતા જ ગયા તો મારા જાય, મારા હોય તો મારા જાય ને. અનુભવ શું થાય? પ્રમાણિક હોય તો એને રડવું આવે, પ્રમાણિક નોકર હોય તો એને પણ રડવું આવે. કરી રે, મારા શેઠ ના 50,000 મારા હાથે ગયા. ગયા કોના હાથે ગયા? મારા હાથે ગયા. દુઃખ થાય એને, પણ શેઠ ને થાય એટલું થાય? થાય નહીં એને. હા, ધણી થાવ નહી, ક્યાં ધણી નો થવો? ઘરમાં ધણી નો થવો એમ કે છે. ઠીક, ઘરના મકાનના જમીનના લ્યો, જમીન છે ને તમારે, જમીનના ધણી નો થવો એમ કે છે. ઠીક, એવું છે. કેમ કરવું? તમે કહો છો દુકાને જઈને કામ અમારે કેવી રીતે કરવું? દુકાન નું કામ તો કરવું પડે કે નહીં? દુકાને જઈએ, અમારી દુકાન હોય, અમારો વેપાર હોય, કઈ રીતે કામ કરવું? અમારે મેનેજર થઈને કરવું, ધણી થઈને ન કરવું. રોક્યા છે પૂર્વ કર્મ ના ઉદય. અહીંયા નોકરી એ રાખ્યા છે, અહીંથી ભરણ પોષણ મેળવવાનો પગાર લઈએ છીએ. બાકી પડ્યું એ તો જેનું છે એનું છે, ક્યાં એને બધું વપરાય એમ છે? તમે એટલું બધું વાપરે છે? કોણ વાપરશે? ખબર નું છે, જેટલું લે છે એની અમે એની નોકરી આપી દે છે. ભવાની અમે કોન્ટ્રાક્ટ વાંચ્યો હતો, એટલે નીતિ વિષયક દસ્તાવેજ કરેલો. કમિશન એજન્ટનું કામ ઘણા ઘણી ચીજોનું કમિશન એજન્ટનું કામ કરતા હતા. તો કમિશન એજન્ટ તરીકે પોતાની નીતિ કેવી છે અને એ નીતિને લઈને એમના ગ્રાહકોને કેવી રીતે ફાયદો થાય છે એ સંબંધેનું લખાણ અમે તૈયાર કર્યું હતું. લખનાર તરીકે મેનેજર રાજચંદ્ર રવજીભાઈ મહેતા સાહેબ ભાગીદાર, લખ્યું હતું મેનેજર શુદ્ધભાઈ પ્રોતો, મેનેજર શુદ્ધભાઈ પ્રોતો લખનાર મેનેજર રાજચંદ્ર રવજીભાઈ મહેતા. ઠીક, ફટાફટી બાદ બહુ સરસ દસ્તાવેજ હતા. કેટલી ઝીણવટ છે ઉપયોગ એમાં કામ કરતો હતો. ઉપર થોડા ઉપયોગમાં કેટલી ઝીણવટ હતી જો ઠીક છે. અમારે ત્યાં આ પ્રકારની પ્રમાણિકતા હોવાથી અમારા મારફત ખરીદનાર વેપારી અને ગ્રાહકને આટલો ફાયદો થવાનો સંભવ છે. આ પ્રકારની પ્રમાણિકતા હોવાથી અમારી મારફત વેચનારને પણ આટલો ફાયદો થઈ શકે. એની વેચાણ બી કમિશન કરતા ઘણી ચીજો કોણ આપી શકે? ગમે ઓફિસ તાંબા કાંઠા ઉપર હતી. એનું પણ એક ઓફિસ હતી ગમે ગમે જગ્યાએ પશ્ચિમ બંગાળ બની હતી. મેનેજર થાય તો સંતુલન રહી જાય. મેનેજર થઈને કામ કરે તો સંતુલન ઓટોમેટિક રહી જાય. ધણી થઈને કામ કરે તો રક્ષક થયા વગર 10 લાખ માંથી 9 લાખ નું નુકસાન હોય ત્યારે એને એમ થાય મરી ગયો રે મરી ગયો. 10,000 માંથી 1 લાખ કમાય ત્યારે એમ થાય હા 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 ન્યાલ થઈ ગયો. હતો લાખ તો 1 લાખ છે. લાખ છે તો લાખ જ છે. 9,000 નથી ને 1 લાખ ને 1,000 નથી. પણ 1 લાખ નો એક જણો એમ અનુભવ કરે કે હું મરી ગયો ને બીજો એમ કે હું જીતી જઈ જિંદગીમાં જીતી ગયો. ઠીક કલ્પના છે કે બીજું કઈ છે? ક્યાંથી ગણવું એ સવાલ છે. હવે દ્રષ્ટિકોણ પકડવો એ સવાલ છે. જેમ નોકર વેપાર કરનારો નથી તેમ સમ્યક દ્રષ્ટિ વિષય સેવનારો નથી અને જેમ શેઠ વેપાર કરનારો છે તેમ મિથ્યા દ્રષ્ટિ વિષય સેવનારો છે. હવે આગળની ગાથાઓની સૂચનાનું કાર્ય કહે છે. હવે ત્યાર પછીની ગાથાનો જે વિષય છે સમ્યક દ્રષ્ટિ કર્મના ઉદયનો કેવી રીતે અનુભવ કરે છે, ભિન્ન કેવી રીતે રહે છે, શા માટે વિષય સેવતો છતાં નહીં વિષય સેવનારો છો એની જે અંદરની વાત ખોલવી છે એ 198 શરૂ કરે છે. એ પહેલા એ જ વિષય ઉપર એક કળશ છે. સમ્યક દ્રષ્ટિર ભવતિ નિયતમ જ્ઞાન વૈરાગ્યશક્તિ સંવસ્તુતમ કલયિતમયમ સ્વનિરૂપાપ્તિ મુક્ત્યા યસ્માદ્ જ્ઞાત્વા વ્યતિકરમિદમ તત્ત્વતઃ સ્વમ પરમ ચ સ્વસ્મિન નાસ્તે નિર્મતિ પરાત સર્વતો રાગયોગાત્. શ્લોકાર્થ: સમ્યક દ્રષ્ટિને નિયમથી જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ હોય છે. સમ્યક દ્રષ્ટિ હોય એને આત્મજ્ઞાન હોય છે અને એને મિથ્યાત્વ અને અજ્ઞાનની શુદ્ધિનો અશુદ્ધિનો અભાવ પણ હોય છે. આત્મજ્ઞાન હોય છે એ એનો અસ્થિ સૂચક છે. નાસ્તિ સૂચક શું છે? એને અજ્ઞાન અને મિથ્યાત્વના રાગાદિનો અભાવ હોય છે એ વૈરાગ્ય છે. વૈરાગ્યનો એવો અર્થ કર્યો છે. અને નિરસપણું છે એને પણ અહીંયા વૈરાગ્ય કહેવામાં આવે છે. ત્યાગ નથી અને વૈરાગ્ય છે એનો. ઠીક વિચિત્રતા શું છે કે ત્યાગ નથી અને વૈરાગ્ય છે. ત્યાગ નથી માટે વૈરાગ્ય નથી એમ નથી. આમ જોવાનું છે એ શું છે? બાહ્ય દ્રષ્ટિ જીવો ત્યાગને જુએ છે વૈરાગ્યને જોઈ શકતા નથી. પછી એ ત્યાગી મિથ્યા દ્રષ્ટિ હોય તો એને વૈરાગ્ય છે જ નહીં તો એને પણ મિથ્યા દ્રષ્ટિ નથી જોઈ શકતા. અને જ્ઞાનીને વૈરાગ્ય છે ને ત્યાગ નથી તો એના વૈરાગ્યને પણ નથી જોઈ શકતા. બે જગ્યાએ ભૂલ કરે. સમ્યક દ્રષ્ટિને નિયમથી, એ નિયમથી શબ્દ શું કરવા આગળ નિયતમ કે કોઈ સમ્યક દ્રષ્ટિ વૈરાગ્ય હોય ને જ્ઞાની હોય ને કોઈ ન હોય ને કોઈ હોય એમ નથી. ભરત મહારાજા ચક્રવર્તી હતા માટે વૈરાગ્ય નહોતા એમ નથી. સૌધર્મ ઇન્દ્ર ઇન્દ્રાસન ઉપર બેસે અને ઇન્દ્રને યોગ્ય આભૂષણો પહેરે, અલંકાર પહેરે, દૈવી આભૂષણ પહેરે, શું માટે વૈરાગ્ય નથી એમ નથી, એમ છે નિયમ છે, વૈરાગ હોય હોય ને હોય, ન હોય એવું ન બને. મારો નથી એ મોટો ત્યાગ છે, પોતાપણું ઉઠાવી લેવું, એ પણ ઉઠાવીને ઉઠાવે ત્યારે સમજણ પડે કે કેમ ઉઠાવાય છે, સમજવું હોય તો અહીંથી સમજો કે જ્યાં જ્યાં પોતાપણું પોતાના ભાવમાં થાય છે ત્યાંથી પોતાપણું ઉઠાવવાનો પ્રયત્ન કરવો એટલે ખબર પડે કે આમાં પુરુષાર્થ કેટલો હોય છે, ત્યાં સુધી એ વાત સમજાશે. બાહ્ય પદાર્થો નો ત્યાગ કરવો સહેલો છે, પણ એ બાહ્ય પદાર્થો ઉપર પોતાપણું છોડવું એ સહેલો નથી. આ રૂપિયા દાન માં આપે શકે ને માણસ, આટલા રૂપિયા દાન આપણા હતા, કોના આપ્યા? મારા હતા એ આપ્યા, આપવા હેલા છે, મારા હતા એ છોડવું સહેલું નથી. શું મારા આપ્યા ઠીક ગયું બધું તારું પાણીમાં, દાન તારું પાણીમાં ગયું, મારા પણ છોડવું એ અઘરું પડે છે. વસ્તુ છોડવી અઘરી નથી એટલે એ તો બાળકો પણ છોડે છે, બાલારામ પશ્યંતિ લિંગા. બાહ્ય ત્યાગ ને કોણ જીવે છે? બાળ જીવો. તત્વ દ્રષ્ટિ એ રીતે માપ કાઢતો નથી. માવો છે, માવા થી જવાનો ક્યાં સવાલ છે? એનું ક્યાં હતું? માને તો તે માને તો તે એનું ક્યાં હતું છે? સમય દ્રષ્ટિ ને નિયમ છે એટલે બધા જ ને, નિયમ નો અર્થ છે કોઈ અપવાદ નથી એની અંદર, નિયમ છે એટલે કોઈ અપવાદ નથી. જ્ઞાન અને વૈરાગ્ય ની શક્તિ હોય જ છે, એને આત્મજ્ઞાન પણ હોય છે અને એને પર પદાર્થ પ્રત્યેનો મમત્વ પણ હોતો નથી, બે સાથે જ છે. મમત્વ બે જગ્યાએ એનો થાય, આત્મામાં પણ મમત્વ થાય અને અનાત્મામાં પણ મમત્વ થાય, એમ બની શકતો નથી, એક જગ્યાએ થાય. આત્મામાં થાય તો અનાત્મામાં ન થાય ને અનાત્મામાં થાય તો આત્મામાં ન થાય, કારણ કે તે સમ્યક દ્રષ્ટિ છે. સ્વરૂપનું ગ્રહણ અને પરનો ત્યાગ કરવાની વિધિ વડે પોતાના વસ્તુત્વનો એટલે યથાર્થ સ્વરૂપનો અભ્યાસ કરવા માટે આ સ્વ છે એટલે આત્મ સ્વરૂપ છે અને આ પર છે એવો ભેદ પરમાર્થે જાણીને સ્વમાં રહે છે, ટકે છે. કેમ છે? કેમ એને જ્ઞાન વૈરાગ્ય શક્તિ હોય છે કે એને સ્વરૂપનું ગ્રહણ હોય છે, પોતાપણે સ્વરૂપને ગ્રહણ કર્યું છે. જેટલું મારું મારા સ્વરૂપનું મારામાં અનુભવન છે એટલો જ હું છું, એ સિવાય મારાપણું મારું અસ્તિત્વ ક્યાંય નથી. એટલે સામર્થ્ય તાકાત છે, જ્ઞાન ની પણ તાકાત છે અને વૈરાગ્ય ની પણ તાકાત છે એની પાસે, એમ કહેવું છે. માટે નિર્જરા કરે છે, જ્ઞાન નો પણ પુરુષાર્થ છે અને વૈરાગ્ય નો પણ પુરુષાર્થ છે, અને પુરુષાર્થ છે માટે નિર્જરા કરે છે, એમ કહેવું છે. કારણ કે તે સમ્યક દ્રષ્ટિજી સ્વરૂપ નું ગ્રહણ કરે છે, આ વિધિ છે, અને પરનો ત્યાગ કરે છે. ત્યાગ કરે છે એટલે શું? બાહ્ય ત્યાગ કરે છે એમ નથી લેવો, પરમાં પોતાપણાનો ત્યાગ કરે છે. સમ્યક દ્રષ્ટિને પોતાના સ્વરૂપના ગ્રહણથી પોતાનું સ્વરૂપ જ પોતાપણે અનુભવાય છે. એ સ્વરૂપથી ભિન્ન છે એવા કોઈ દ્રવ્યને કોઈ ભાવ પોતાપણે અનુભવ ગોચર થતા નથી, છૂટો ને છૂટો રહે છે. એવી વિધિ વડે, એવી વિધિ એટલે કાર્ય કરવાની આ પદ્ધતિ વડે પોતાના વસ્તુત્વનો એટલે પોતાના યથાર્થ સ્વરૂપ નો અભ્યાસ કરવા માટે પોતાના સ્વવસ્તુ કલયિતું, શબ્દ છે કલયિતું, કળવું, પોતાને પોતાના સ્વરૂપે કળીને પોતામાં રહેવું, પોતાના સ્વરૂપ રૂપે પોતામાં રહેવું, એમ એમ એમાંથી ભાવ નીકળે છે. એવો અભ્યાસ કરવા માટે એટલે વારંવાર એવું પરિણમન કરવા માટે એમ લેવું છે. અભ્યાસ નો અર્થ શું છે? વારંવાર એવું પરિણમન કરવા માટે. આ સ્વ છે, આ સ્વ છે અર્થાત આ પ્રગટ આત્મ સ્વરૂપ છે, આ પ્રત્યક્ષ હું આવો આત્મા છું, આ સ્વ છે એટલે પ્રત્યક્ષ આવો હું આત્મા છું, પ્રત્યક્ષ અને મોજુદ કાલે લીધું કે નહીં, પ્રત્યક્ષ અને મોજુદ એવો હું આત્મા છું, બાકી બધું આખું જગત પર છે, અન્ય છે. એવો ભેદ પરમાર્થે જાણીને તત્વતઃ જાણે છે. શું? ક્યાંય ભેળવે નહીં, સ્વના કોઈ અંશ ને પરમા ભેળવે નહીં, પરના કોઈ અંશ ને સ્વમાં ભેળવે નહીં, એ તત્વતઃ લીધું છે. શું? અભિનરીઓ એ ધર્મ છે. ધર્મ શું ચીજ છે? પવિત્ર પરિણામ ને ધર્મ કહે છે. જયારે પરને ભેળવે નહીં પોતામાં, ત્યારે પરિણામ શુદ્ધ થાય છે, પવિત્ર થાય છે, એ ધર્મ છે. એ સિવાય બીજી કોઈ ધર્મની, ધર્મનું સ્વરૂપ નથી. એ સિવાય ધર્મનું બીજું કોઈ સ્વરૂપ નથી. આત્મશુદ્ધિ અને આત્માની પવિત્રતા તે ધર્મ છે. સપ્ટેમ્બર માં હમણાં રવિવારે એ ચાલ્યું છે. ઘંટાકરણ મહાવીર પાસે જવું ને સુખડી ખાવી અને કાંઈક એનું ફળ માગવું. શું કરવા કરે છે? કઈક માગવા માટે ને, હે? રવિવારે ભિખારી થવું, માગણ થઈને રવિવારે ભિખારી થવું. આયા તો ત્રણ લોક નો નાશ બનાવે છે. શું? ત્રણ લોક નો નાશ થઈ જાય એમ કે. ભીખ માગતો બંધ થાય એમ કે છે. તારા સુખ ની ને સગવડ ની ભીખ માગતો બંધ થઈ જાય એમ વાત છે. એ બધું પર છે. એવો ભેદ એટલે જુદાપણું, એવો વ્યતિક્રમ, જુદાપણું, એવો જુદાપણું પરમાર્થે જાણીને, વાસ્તવિકપણે જાણીને છે એમ જે છે એમ જાણવું છે. પરમાર્થે એટલે છે એમ જ જાણવું છે. સ્વમાં રહે છે એનું ફળ એ છે, પોતાના સ્વરૂપમાં રહે છે, ટકે છે, પોતાના સ્વરૂપમાં ટકે છે, લીધું કાંસમાં રહે છે એટલે ટકે છે, સ્થિર થાય છે. જ્યાં સુધી પરની સુખ બુદ્ધિ અને પરની આધાર બુદ્ધિ હોય ત્યાં સુધી સ્વ હાથમાં આવે નહીં, પોતાનું સ્વરૂપ ગ્રહણ થાય નહીં, ટકવાનો તો પ્રશ્ન રહેતો નથી. આ તો વારંવાર નો પુરુષાર્થ છે. ભેદ જ્ઞાન નો વારંવાર નો આ સ્વ છે ને આ પર છે એવો વારંવાર નો ભેદ જ્ઞાન નો પ્રયોગાત્મક પુરુષાર્થ છે. એને લઈને સ્વમાં ટકે છે, સ્વમાં સ્થિર થાય છે, સ્વમાં લીન થાય છે. ચૂંકીને બાતે અધૂરો પર કી આશ કહા કરે પ્રીતમ, તું બાતે અધૂરો પ્રભુ, તું સબ તું પ્રભુ મેરે તું સબ બાતે પૂરા, પ્રભુ મેરે તું સબ બાતે પૂરા, કોઈ વાતે તું અધૂરા નથી. તો શુક્રવાર બીજાની આશા કરે છો કે તું તો કઈ અધૂરો છો નહીં, તું તો પરિપૂર્ણ પરમાત્મા છો. સારું પદ છે આનંદજી નું, બહુ સારું પદ છે. સ્તંભ મંદિરે માં છે. હા ગુણગુણ તો મસ્તી માં આવી જતા હતા, પાનગંજી નો પદ ગાય તો મસ્તી માં આવી જાય. પ્રભુ મેરે તું સબ બાતે પૂરા પરખી આશ કહા કરે પ્રીતમ એક બાતે અધૂરા પ્રભુ મેરે તું સબ બાતે પૂરા પરવશ વસત લહત પ્રત્યક્ષ દુઃખ પરવશ પડે જાતો પ્રત્યક્ષ દુઃખ થાય સમય બાતે સનુરા તું તો બધો સનુરો હોશિયાર છો બધી વાતો તો તું પૂરો છો નિજ ઘર આપ સંભાળ સંપદા તારી સંપદા નિજ ઘરમાં છે એને સંભાળ મત મન હોય સનુરા અને તારા મનને તું નિર્વગર નો કરીશ નહીં લાવીશ નહીં પરસંગ ત્યાગ લાગ નિજ રંગે પરસંગ નો ત્યાગ કરીને આત્માના રંગમાં આવી જા પરસંગ ત્યાગ લાગ નિજ રંગે આનંદ વેલી અંકુરા તો અંદર થી આનંદ ના અંકુરા ફૂટશે વેલાના આનંદ ના વેલાના ગુરુદેવ કહે આત્મા તો આનંદ ની વેલડી છે આત્મા છે આનંદ ની વેલડી છે મોટા આવડા આવડા હાકર ખોળા પાકે આનંદ વેલી અંકુરા નિજ અનુભવ રસ લાગે મીઠા જીવ જીવ ઘેવર મેં છોરા એ તો ઘેવર મીઠો હોય ઘી વાળો ને એમાં નાખે છોરા છોરા એટલે આ સાકર નો આમ ભૂકો બનાવે છે ને પતાસા નો ભૂકો એને છોરા કે છે અપને ખ્યાલ પલક મે ખેલે આ પોતાનો ખેલ પલક માં ખેલે એક સેકન્ડ માં નિર્ણય કરે એવો ખેલ કરે છે કેવો કર્મ નો ઢગલો કરી નાખે કરે શત્રુ કા ચોરા કર્મ શત્રુ ના ચોર ચોર કરી નાખે એવો ખેલ ખેલે એક સેકન્ડ માં ભૂકા બોલાવી દે સહજ આનંદ અચલ સુખ પાવે ધોરે જગજીવ નોરા પ્રભુ મેરે તું સબ બાતે પૂરા સહેજાનંદ શબ્દ વાપરો છો આનંદ ઘન શબ્દ નથી વાપરો સહેજાનંદ શબ્દ વાપરો છો હા તો શું વિજ નો આનંદગંજી નો આનંદ ઘન શબ્દ આવે છે નીચે શું એ તો આનંદ ઘન શબ્દ જ વાપરે છે આ 200 રૂપિયા ના છે બધો ક્યાં માગો ગુણહીના જ્ઞાન ને જાણવું વિજ્ઞાન ને જાણવું ના જાણવું ભજનામાં જ્ઞાન વિજ્ઞાન ની મને કઈ સમજણ પડતી નથી હું કઈ શાસ્ત્ર વાંચતો નથી હું શું કરું છું કે આનંદ ઘન પ્રભુ કે દ્વારે રટણ કરું ગુણધામ ગુણધામ છે આનંદ ઘન એના ફરતો આટા મારો છો ટેલ મારો છો આ ટેલ મારે કે નહીં હું તો પ્રભુના દ્વારા ટેલ મારો છો આપણે જ્ઞાન વિજ્ઞાન માં કઈ સમજતા નથી આપણે ગાવા બજાવવામાં સમજતા નથી રાજ રિયાઝમાં સમજતા નથી સુરતાલમાં કઈ સમજતા નથી વેદ કિતાબમાં કઈ સમજતા નથી સંત કવિતામાં કઈ સમજતા નથી હું વાદ વિવાદમાં કઈ સમજતો કોઈને દલીલ ના આપી શકે જાપ જાપમાં સમજતો નથી ને જવાબમાં પ્રશ્ન પૂછે એના જવાબમાં હું કઈ સમજતો નથી ઠીક જાપ ને જાણું જવાબ ને જાણું ના જાણું કવિ બાતા ને કઈ કવિત્વ આપણને કવિતા આવડતી નથી ભાવ ને જાણું ભક્તિ ને જાણું ઠીક ભાવ ભક્તિ કઈ અમને ખબર પડતી નથી ના જાણું શીરા તાતા શીરા એટલે ઠંડા તાતા એટલે ગરમ કાઢું શું થાય છે કઈ ખબર પડતી નથી જ્ઞાન વિજ્ઞાન ની કઈ ખબર પડતી નથી એ ખબર પડે છે પ્રભુના દ્વારા આટા માર્યા માર્યા કરું છું બીજું કઈ કરતો નથી આ પણ બહુ મસ્તીથી ગાતા હતા ગુરુદેવ. આ બધું ક્યાં જાણું, ક્યાં માગો ગમે, હું તો ગુણ વગર નો છું, નગુણ ગુણ વગર નો છું, હું શું સમજો, કઈ સમજતો નથી, કઈ જાણતો નથી. પરથી અને રાગના યુગથી સર્વ પ્રકારે વીરમે છે, જ્યારે પોતાના સ્વરૂપમાં ટકે છે ત્યારે પરથી વિરામ પામે છે, રાગના જોડાણથી પણ વિરામ પામે છે. અંદરથી ભિન્ન પર વસ્તુની જેમ રાગને પણ પર વસ્તુ તરીકે જુએ છે અને પર વસ્તુ તરીકે જાણે છે. સર્વ પ્રકારે વીરમે છે, સર્વથા ભિન્નતા કરે છે, થોડોક લગવાડ રાખે છે એમ નહીં, સર્વથા ભિન્નતા કરે છે. કેમ કે એ આશ્રવ તત્વ છે એને પોતામાં ભીણવતો નથી અને આત્મ તત્વને એમાં ભીણવતો નથી, સર્વથા ભિન્ન કરે છે. આ રીતે આ રીત જ્ઞાન વૈરાગ્યની શક્તિ વિના હોઈ શકે નહીં. આવી જ્ઞાન વૈરાગ્યની શક્તિ હોય એ જ આ વિધિ અને આ રીતે કાર્ય કરી પોતાના સ્વરૂપમાં સ્થિર થાય અને પરથી વિરામ પામે, એ વિષય ઉપરની ગાથાઓ હવે પછી લેશે આગળ.
ભગવાન